આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિશેષ સત્રના સમાપન સાથે સંસદના બંને ગૃહો અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઇમ્બતુરમાં સભા, જ્યારે રાહુલ ગાંધીની તિરુચિરાપલ્લીમાં રેલી. મહારાષ્ટ્રના અમરાવતીમાં મહિલાઓ સાથે જાતીય સતામણીના કેસની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. ઓસ્ટ્રેલિયાએ હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી શરૂ કરવાના અહેવાલનું સ્વાગત કર્યું. અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ. સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા. આ સાથે 28 જાન્યુઆરીથી શરૂ થયેલું સંસદનું બજેટ સત્ર પણ સમાપ્ત થયું. સમાપન સંબોધન કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં 93% કાર્યવાહી થઈ હોવાનું જણાવતા આમ કહ્યું હતું.
ये सत्र 28 जनवरी 2026 को आरंभ हुआ था. इस सत्र में हमने 31 बैठकें की, जो लगभग 151 घंटे और 42 मिनट तक चली. सत्र के दौरान 126 तारांकित प्रश्नों के उत्तर दिए गए. माननीय सदस्यों ने लोकमत के 226 मामले उठाए गए. सभा में नियम 377 के अधीन 626 मामले उठाए गए.
રાજ્યસભામાં પોતાના સમાપન સંબોધનમાં સભાપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે ગૃહ એકંદરે કુલ 157 કલાકથી વધુ સમય સુધી કાર્યરત રહ્યું અને લગભગ 110% કાર્યવાહી કરાઈ. તેમણે જણાવ્યું હતું કે સત્ર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ખાસ કરીને ભારત દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર નિવેદન આપીને ઉભરતી પરિસ્થિતિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી હતી અને તેનો સામનો કરવા માટે રાષ્ટ્રના સામૂહિક સંકલ્પની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચૂંટણીની તારીખો નજીક આવતા મુખ્ય રાજકીય પક્ષોએ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પ્રચાર તીવ્ર બનાવ્યો છે. તામિલનાડુમાં પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કોઇમ્બતુરમાં ચૂંટણી પ્રચાર કરશે અને એનડીએ ઉમેદવારો માટે મત મેળવશે. કાર્યક્રમ સ્થળ કોસીડીયાના એરપોર્ટ પર આગમન પર તેમનો રોડ શો થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સના ઉમેદવારો માટે તિરુચિરાપલ્લીના થુરાયુરમાં પ્રચાર કરશે. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા આજે ઉત્તર બંગાળની મુલાકાતે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર મયુરેશ્વર, દુબરાજપુર, સૈંથિયા અને દુર્ગાપુર પશ્ચિમ મતવિસ્તારમાં પ્રચાર કરશે. તૃણમૂલ કોંગ્રેસ માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ બાંકુરા, પુરુલિયા, ઝારગ્રામ અને પશ્ચિમ મેદિનીપુરમાં પ્રચાર કરશે. મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી પણ અનેક જાહેરસભાઓમાં સંબોધન કરશે. ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ પહેલા તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 865 કરોડ રૂપિયાથી વધુની જપ્તી કરી છે. પંચે જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીએ ચૂંટણી જપ્તી વ્યવસ્થાપન પ્રણાલી સક્રિય થયા બાદ પશ્ચિમ બંગાળમાં 427 કરોડ રૂપિયાની જપ્તી કરાઈ છે, જ્યારે તામિલનાડુમાં 438 કરોડ રૂપિયાની જપ્તી નોંધાઈ છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે 5 બુથ સ્તરના અધિકારીઓને તેમની તટસ્થતા પર પ્રશ્નો ઉભા થયા બાદ સસ્પેન્ડ કર્યા. વિભાગીય પૂછપરછની સાથે આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા વિજયા રહાતકરે મહારાષ્ટ્રના અમરાવતીમાં પરતવાડા કેસની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આ કેસમાં યુવતીઓના અશ્લીલ વીડિયો અને છબીઓ બનાવવા અને પ્રસારિત કરવાનો આરોપ છે. એક નિવેદનમાં આયોગે જણાવ્યું હતું કે આ બાબત એ શોષણ માટે ટેકનોલોજીના દુરૂપયોગ, સામગ્રીના પ્રસારના પ્રમાણ અને પીડિતોની સલામતી અને ગૌરવ અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. કમિશને જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓને ત્વરિત ફોરેન્સિક વિશ્લેષણ કરવા અને દર 5 દિવસે કમિશનને પ્રગતિ અહેવાલો સુપ્રત કરવા સૂચના અપાઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આજે અમરાવતીમાં રાજધાની ક્ષેત્રના ખેડૂતો સાથે જમીન સંકલનના બીજા તબક્કા અંગે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તાડીકોંડા અને પેડાકુરાપાડુ વિધાનસભાના 10 ગામોના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ચર્ચા રાજ્યના પાટનગરના વિકાસ માટે જમીન સંકલન સંબંધિત મુદ્દાઓ ઉપર હતી. તેમણે બીજા તબક્કા હેઠળ જમીનનું યોગદાન આપનારા ખેડૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે 10 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 40,000 રૂપિયા પ્રતિ એકર લીઝ રકમ ચૂકવાશે. શ્રી નાયડુ ખેડૂતોને રાહત આપતા પ્રતિ પરિવાર 1.5 લાખ રૂપિયા સુધીના કૃષિ દેવા માફ કરવા પણ સંમત થયા હતા. વધુમાં તેમણે ખાતરી આપી હતી કે દર વર્ષે લીઝ રકમમાં 3,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ ધરોહર દિવસ ઉજવાઈ રહ્યો છે. ઐતિહાસિક સ્થળોના રક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 18 એપ્રિલે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીમાં સ્મારકોની મુલાકાત, પરિષદ, શૈક્ષણિક કાર્યક્રમ અને ફોટો પ્રદર્શનનો સમાવેશ થાય છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દેશવાસીઓને વિશ્વ ધરોહર દિવસની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારતની ભૂમિ હંમેશા ઐતિહાસિક ખજાના, સ્થાપત્ય અજાયબીઓ અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલી રહી છે, જે તેની ભવ્ય પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નાગરિકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતી વખતે તેમને સ્વચ્છ અને સલામત રાખવાની પ્રતિજ્ઞા લેવા અને ઐતિહાસિક સ્થળોનું સન્માન કરવા અપીલ કરી હતી. વાર્ષિક હજ યાત્રા માટે 371 યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નવી દિલ્હીથી સાઉદી અરેબિયાના મક્કા જવા રવાના થયો. પત્રકારો સાથે વાત કરતા દિલ્હી હજ સમિતિના અધ્યક્ષ કૌસર જહાએ વ્યવસ્થાના મહત્વ અંગે કહ્યું કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન યાત્રાળુઓને સહાય માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર યાત્રાળુઓની યાત્રા સરળ, સુખદ અને સરળ બને તે માટે તમામ પ્રયાસ કરી રહી છે. આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઈન નોંધણી શરૂ થઈ છે, જેમાં પ્રથમ દિવસે 2,713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી. સત્તાવાર માહિતી અનુસાર યમુનોત્રી માટે 683, ગંગોત્રી માટે 690, કેદારનાથ માટે 667 અને બદ્રીનાથ માટે 673 યાત્રાળુઓએ ઓફલાઈન નોંધણી કરાવી છે. દરમિયાન 6 માર્ચથી ઓનલાઈન નોંધણી પણ થઈ રહી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 18,23,000 જેટલા શ્રદ્ધાળુઓએ ડિજીટલ નોંધણી કરાવી છે. સરકારે બધા ભારતીય નાગરિકોએ દેશ છોડતા પહેલા દર વખતે આવકવેરા ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે તેવા દાવા સાથે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક વીડિયોનું ખંડન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે આ દાવો ખોટો હોવાનું જણાવતા કહ્યું કે કરવેરા ક્લિયરન્સ પ્રમાણપત્ર દરેક માટે ફરજિયાત નથી, તે ચોક્કસ કાનૂની પરિસ્થિતિઓમાં ચોક્કસ વ્યક્તિઓ માટે જરૂરી છે. PIBએ નાગરિકોને સચોટ માહિતી માટે હંમેશા સત્તાવાર સ્ત્રોત પર આધાર રાખવા અપીલ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ હોર્મુઝ સમુદ્ર ધુની ફરીથી શરૂ કરવાના અહેવાલનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તે આ ક્ષેત્રમાં સુરક્ષિત શિપિંગમાં મદદ કરવા માટે લશ્કરી શક્તિઓ તૈનાત કરવાની વિનંતીઓ ઉપર વિચાર કરશે. પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે લેબેનોનમાં યુદ્ધવિરામ દરમિયાન વાણિજ્યિક જહાજોને અહીંથી પસાર થવાની મંજૂરી આપવાની ઈરાનની જાહેરાતને સકારાત્મક પગલું ગણાવ્યું હતું, પરંતુ કહ્યું હતું કે પરિસ્થિતિ હજુ પણ નાજુક છે. ઉર્જામંત્રી ક્રિસ બોવને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ તેના બળતણ ભંડાળમાં વધારો કર્યો છે, જેમાં લગભગ 46 દિવસનું પેટ્રોલ, 31 દિવસનું ડીઝલ અને 30 દિવસનું જેટ ઇંધણ છે. આઈસીસી T20 ક્રિકેટ મેચમાં આજે બેંગલુરૂમાં દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં હૈદરાબાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે રાત્રે ડર્બનમાં રમાયેલી પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 6 વિકેટથી પરાજય આપ્યો. મહિલા ટીમ દ્વારા આપવામાં આવેલા 158 રનના લક્ષ્યનો પીછો કરતા યજમાન દક્ષિણ આફ્રિકાએ 19.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશેષ સત્રના સમાપન સાથે સંસદના બંને ગૃહો અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઇમ્બતુરમાં સભા, જ્યારે રાહુલ ગાંધીની તિરુચિરાપલ્લીમાં રેલી. મહારાષ્ટ્રના અમરાવતીમાં મહિલાઓ સાથે જાતીય સતામણીના કેસની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. ઓસ્ટ્રેલિયાએ હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી શરૂ કરવાના અહેવાલનું સ્વાગત કર્યું અને આઈસીસી T20 ક્રિકેટ મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.